ગઢડા મધ્યનો વીસમું વચનામૃત સંવત 1878ના ઓસવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને દોરો ખેસ પહેર્યો હતો. તે દોરો ચોફાર ઓઢીને તે ઉપર છીટની રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ તાળ મૃદંગ વજાડીને કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, આજ તો અમારે ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલા ખાચર આદિ હરિભક્ત, તેમને અમે એક પ્રશ્ન પૂછ્યો છે, તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો. પછી પરમહંસે કહ્યું છે, હે મહારાજ, એ પ્રશ્ન અમને સંભળાવો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સમાધિનિષ્ઠ પુરુષ થાય છે તેને તો માયા થકી પર સ્થિતિ થાય છે અને ભગવાનના સ્વરૂપનો પણ દઢ સંબંધ રહે છે, માટે એ સમાધિનિષ્ઠને જ્ઞાન શક્તિ તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ એ વૃદ્ધિ પામી જોઈએ. શા માટે જે માયા થકી જે 24 તત્વ થયા છે તે જળ ચૈતન્યરૂપ છે, પણ એકલા જળ ન કહેવાય, તેમ એકલા ચૈતન્ય પણ ન કહેવાય અને તે તત્વમાં શક્તિ પણ સરખી ન કહેવાય. ઇન્દ્રિયો થકી અંતઃકરણમાં જાણપણું વિશેષ છે અને અંતઃકરણ થકી ઇન્દ્રિયો અંતઃકરણનો દ્રષ્ટા જે જીવ, તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયા પર જે બ્રહ્મા તે સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ રહે છે. તે સમાધિવાળાને કેટલાક એમ સમજે છે, જેને સમાધિ થાય છે તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી, માટે એ સમાધિવાળાને જ્ઞાન તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નથી પામતી એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પૂગી તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના એ પ્રશ્નનો ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો અમે ઉત્તર કરીએ એ પ્રશ્નનો તો એમ ઉત્તર છે જે સાક્ષી જે બ્રહ્મા તે તો માયામાંથી ઉત્પન્ન થયું એવું જે 24 તત્વાત્મક બ્રહ્માંડ તેને વિશે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વે ક્રિયા કરવાની સામર્થ્ય આપે છે અને તે બ્રહ્માનો એવો સ્વભાવ છે જે કાષ્ઠ તથા પાષણ જેવું જળ હોય તેને વિશે પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થઈ જાય છે. તે બ્રહ્મા સંગાતે સમાધિએ કરીને તુલ્ય ભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને ઇન્દ્રિયોની શક્તિ તો જ્યારે તપને નિવૃત્તિ ધર્મને વૈરાગ્ય તેને યુક્ત હોય તેને સુગ્ગીના જેવી સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે અને જેને તપ તથા નિવૃત્તિ ધર્મ તથા વૈરાગ્ય તેનું સામાન્યપણું હોય અને ધર્મ અર્થ અને કામરૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે રહ્યો હોય તેને તો સમાધિ થાય તો પણ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે, પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામીને સિદ્ધ દશા ન આવે અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેઓ જ્ઞાની થાય પણ પ્રવૃત્તિ માર્ગવાળાને નારદ સંકાદિક સુગ્ગીના જેવી સિદ્ધ દશા ન પમાય અને જે સિદ્ધ હોય તે તો શ્વેતદ્વીપ આદિક જે ભગવાનના ધામ તેને વિશે એને એ જ શરીરે કરીને જાય અને લોકાલોક સર્વ ઠેકાણે એની ગતિ હોય અને પ્રવૃત્તિ માર્ગવાળાને તો જનકની પેઠે કેવળ જ્ઞાનની જ વૃદ્ધિ થાય છે, પણ જ્ઞાન ઘટતું નથી અને જેમ શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું તેમ થાય છે. ત્યાં શ્લોક છે, यानी सा सर्वभूतानां तस्यां जागृति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुने। ए श्लोक नो ए अर्थ छे जे जेने विषे भूत प्राणी मात्र सुता छे तेने विषे संयमी पुरुष जाग्या छे अने जेने विषे भूत प्राणी मात्र जाग्या छे तेनी कोरे संयमी पुरुष सुता छे। माटे जे पुरुषनी अंतरात्मा सन्मुख दृष्टि वर्ती होय तेने देह इंद्रियो अंतःकरणनी कोरे शून्य भाव वर्ते छे तेने देखीने अणसमजू होय તે એમ જાણે જે સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે। પછી રજોગુણ તમોગુણ તથા મલિન સત્વગુણમાં રહીને આ પ્રશ્નનો ઉત્તર કરવા જાય તેને એમ જ સૂજે છે સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે, પણ એમ નથી જાણતો જે હું દેહ અભિમાની છું તે મૂર્ખાઈમાંથી કહું છું। માટે સમાધિવાળો તો દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી જુદો પડીને વર્તે છે તો પણ જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અને ઇન્દ્રિયો અંતઃકરણમાં આવીને વર્તે તો પણ પોતાને સમાધિને વિશે જે જ્ઞાન થયું છે તેનો નાશ થાય નહીં, અને તપ નિવૃત્તિ ધર્મ અને વૈરાગ્ય તેને ગ્રહણ કરીને પ્રવૃત્તિ માર્ગનો ત્યાગ કરે તો જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્યાનું છે તેમ ઇન્દ્રિયો અંતઃકરણની શક્તિઓ પણ વૃદ્ધિ પામે, અને નારદ સંકાદિક સુખજીના જેવી સિદ્ધ ગતિને પણ પામે। ઇતિ વચનામૃત 20 અને 153 શ્રી કૃષ્ણાર્પણ નમો અસ્તુ તે।